8/5/1990 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા મુંબઈમાં થયેલ તત્વચર્ચા સળંગ પ્રવચન નંબર 17.
કોઈ પણ પ્રકારની નથી. ઉત્પત્તિનું સ્વરૂપ છે કે જીવને કેવી રીતે દોષ થાય છે મૂળ રીતે એવું વિચારવામાં આવે છે કે જેવા જેવા બહારના સંયોગો હોય છે એ સંયોગો અનુસાર પરિણામ થાય છે, તેથી જીવને દોષનું કારણ જે તે પ્રકારના સંયોગો છે, જેને શાસ્ત્રમાં નો કર્મ કયા છે, કર્મના ફળ સ્વરૂપે કયા છે એ સંયોગો છે, પણ ખરેખર દોષનું મૂળ એ કારણ છે. કોઈ પણ જાતના સંયોગ યોગના પણ જીવના પરિણામની અંદર દોષની ઉત્પત્તિ થઈ શકે છે અને તે સર્વસાધારણ મનુષ્યને અનુભવ ગોચર છે. કે માણસ એકલો જંગલમાં જાય તો પણ અનેક પ્રકારના પરિણામ કરશે, જ્યાં કોઈનો સંગ નથી ત્યાં પણ અનેક પ્રકારના પરિણામ કરી શકે છે. મંદિરમાં જાય ને મંદિરને ઉચિત પરિણામ ન પણ કરે, દુકાને બેસે અને ધર્મના વિચાર પણ આવે, એમ સંયોગ અનુસાર પરિણામ થાય જ એવો કોઈ સિદ્ધાંત નથી, એવું કોઈ બંધન જીવને નથી. પણ સામાન્યપણે જીવ પોતાના મૂળ આત્મ સ્વરૂપને અનુસરીને પરિણામ કરતો નથી, પોતાના મૂળ ભાવને આશ્રય કરીને પરિણામ કરતો નથી, ત્યાં સુધી અનિવાર્યપણે એ કર્મના ઉદયને અનુસરીને પરિણામ કરે છે. અને એ કર્મના પ્રકૃતિનો જેવો જેવો ઉદય હોય છે તદ અનુસાર તેથી વધુ કે તેથી ઓછા પ્રમાણમાં કે તેથી બરાબર પ્રમાણમાં જીવન ઉત્પન્ન થાય છે. પ્રસાદ લઈએ તો કોણ પ્રકૃતિનો જયારે ઉદય આવે છે ત્યારે બારમાં કાંઈ ને કાંઈ બાંધી જાય છે, બાંધ ના મળે તો એટલો એટલો પણ જીવ આકુલ થાય છે, કોઈને કોઈ પુરોક્ષનું સ્મરણ કરી દે છે અથવા ભવિષ્યની પ્રસંગની કલ્પનાને વિચારે છે કે મને ફલાણી જગ્યાએ કોઈ આમ કહેશે ત્યારે હું એને આમ કહી દઈશ. હજી તો એવું બની શકે નહીં બને એ પણ એને ખબર નથી, પણ ગમે તે પ્રકારે એ વિચારે ચડે છે અને ક્રોધ પ્રકૃતિને આશરે એને ક્રોધ ભાવો ઉત્પન્ન થાય છે. અહીંયા કોઈ જીવને ઓછા પ્રમાણમાં પણ થાય છે, કર્મના ઉદયમાં જે અનુભવ એટલે રસ હોય છે એનાથી ઓછા પ્રમાણમાં પણ થાય છે, કોઈ વધુ પ્રમાણમાં પણ કરી લે છે, કોઈ એટલો ને એટલો પણ કરે છે. એમ થવા માટે જીવની યોગ્યતા છે એ કાર્યકારણ કારણરૂપ છે અને એ યોગ્યતામાં એની સ્વતંત્રતા રહેલી છે, એમાં એનું પરતંત્ર એટલો જાણવાનો વિષય છે. તેથી દોષના પણ અનંત પ્રકાર ભાષે છે અથવા દોષના અનંત પ્રકાર અનુભવ ગોચર થાય છે, સમજી શકાય છે, પણ એ બધા દોષોના વિસ્તારમાં અહીંયા કૃપાળુ દેવ જતા નથી. અહીંયા જે હેતુથી પત્ર લેખો છે એ હેતુથી હવે વાત કરવી છે કે સર્વ દોષોમાં સમસ્ત પ્રકારના દોષોમાં સર્વથી મોટો દોષોનો રાજા, સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય, આ દોષ એવો છે. શું કહું છું કે આ જીવને આ સંસારના દુઃખોથી છૂટવા માટેનો, જન્મ મરણ રૂપ પરિભ્રમણથી છૂટવા માટેનો જે ભાવ થયો એ છૂટવાના ભાવને અહીંયા મુમુક્ષુતા કહે છે. એના બે ભેદ લીધા છે, બે ભેદનું વર્ણન પણ નીચે પોતે કરશે, પણ એકને તીવ્ર મુમુક્ષુતા કહી છે, એકને સામાન્ય મુમુક્ષુતા કહી છે. મુમુક્ષુતાની ઉત્પત્તિ ન થવી તે સર્વથી મોટો દોષ છે. આ એક થોડો વિચારણીય સ્થળ છે કે આ જીવને મુમુક્ષુતા ઉત્પન્ન થઈ છે કે નહીં. સંસારથી છૂટીને અથવા સંપૂર્ણપણે દોષરૂપ કલંકથી છૂટીને નિષ્કલંક દશા પ્રાપ્ત કરવી છે કે નહીં, એવું કોઈ પોતાના જીવનનું ધ્યેય, પોતાના જીવનનો આદર્શ પોતે નિશ્ચિત રહેલો છે કે નહીં, નક્કી કરેલો છે કે નહીં, હા એ મુમુક્ષુ જીવ માટે અથવા આ વિચારણાની સમીપ આવેલા જીવો માટે એ ગંભીર વિચારણાનું સ્થળ છે. આ વર્ષમાં અને આગળના 23મા વર્ષમાં પોતે એ વાત કહી ગયા કે જ્યાં સુધી આ જીવને જન્મ મરણ રૂપ પરિભ્રમણથી છૂટવાની વેદના છૂટવાનો માત્ર ઈચ્છા થાય એમ નથી, પણ વેદના પૂર્વકનો ભાવ ન થાય, અનંત દુઃખથી દુઃખી થયેલા એવા આ આત્માની કરુણા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તે તત્વ પામવાનો અધિકારી થતો નથી, તત્વ સમજવાનો અધિકારી થતો, અથવા તો તે ત્યાં સુધી મુમુક્ષુતામાં આવતો નથી. આ વાત આગળ પણ પૂરી કરી ગયા છે. વાત સમજાવી તો છે સહેલાઈ, કેમ કે એટલી બુદ્ધિની મૂડી લઈને આપણે આવ્યા છીએ મનુષ્ય પણ, એટલે વિચાર શક્તિ હોવાથી સમજી શકીએ છીએ, પણ સમજીને એનો અમલ કરવો, સમજીને એનો પ્રયોગ કરવો અને એ પ્રયોગની શરૂઆત કેવી રીતે કરવી એ વિષય આ વિષયની અંદર આ બોધને અંતરમાં ઉતારવાનું પહેલું પગથિયું છે. એ પ્રયોગ એ છે કે મહાપુરુષ જે વાત કહેવા માંગે છે એ વાત મારા પરિણામ સાથે મારે મેળવવી છે. માત્ર વિચારની ભૂમિકામાં સમજાઈ ગઈ એટલે એનું પૂર્ણ વિરામ મૂકવું એ વાત પૂછી નથી, પણ જો વાત સમજાઈ હોય, જો એ વાતનો અણસમજણથી પણ નિષેધ અથવા વિરોધ ભાવમાં ઉત્પન્ન થતો ન હોય તો એ જ વાતને પોતાના પરિણામ સાથે મેળવવી ઘટે છે. આ જીવને આવા પરિણામ થયા છે કે નહીં, કે વર્તે છે કે નહીં, જ્યાં સુધી પોતાના હિતના લક્ષ્ય એવી વાતની તપાસ અંદરમાં થતી નથી, એવી વાતની શોધ અંદરમાં થતી નથી, અથવા આત્મહિતનું લક્ષ્ય એ રીતે કામ કરતું નથી, ત્યાં સુધી સમજાણું હોવા છતાં નિરર્થક રહે છે. સમજાણનો સાર્થક પણ થતો નથી એ પરિસ્થિતિ, સમજણ પછી જે ઊભી રહે છે એ પરિસ્થિતિ થોડી આ માર્ગની વિકટતામાં કારણભૂત થાય છે. માર્ગ પ્રાપ્તિની વિકટતામાં એ કારણભૂત થાય છે. એટલે સર્વથી મોટો દોષ મુક્ત થવાની ઈચ્છાની અનુત્પત્તિ એમ બીજું છે. શું કહે, સર્વથી મોટો દોષ કોઈ ક્રોધ માન માયા લોભ એ કઈ ન લીધે, અનંતાનુબંધીના પરિણામ, મિથ્યાત્મના પરિણામ, અજ્ઞાનના પરિણામ એ બધા શાસ્ત્ર ભાષાના શબ્દો છે. એના પ્રગત ભાષામાં કોઈ પણ નહીં ભણેલો માણસ પણ સમજી શકે, શાસ્ત્રથી શાસ્ત્રના વિષયોથી અપરિચિત જીવ પણ સમજી શકે એવી વાત કૃપાળુદેવે બહુ સાદા શબ્દોમાં લીધી છે. કે તું જોઈ જો ભાઈ, તારા જીવને કોઈ વખત આવી ઈચ્છા થઈ છે કે મારે હવે જન્મ મરણ જોઈએ, મારે સર્વ દોષથી મુક્ત થઈને પરિપૂર્ણ નિર્દોષ જીવન છે, પૂર્ણ પવિત્રતા એવું જ મારું જીવન હોય, દોષના કલંકનો એક કણ પણ મારા ઉપર ન લાગી શકતો હોવો જોઈએ એવું મારું જીવન હોય, એવું ધ્યેય બાંધ્યું છે. ધ્યેય બાંધવાનો અર્થ શું છે, કે એવો નિર્ણય કરી લીધો છે કે એ જ રસ્તે હવે જવું છે, એનો અર્થ ધ્યેય બાંધ્યું છે એમ થાય છે. એ પ્રકારમાં જ્યાં સુધી આવતો નથી ત્યાં સુધી પ્રકૃતિના અનંત પ્રકારના દોષ પશ્ચિમ દોષમાં સર્વથી જે મોટો દોષ છે એનાથી ગ્રસિત છે, એનાથી પકડાયેલો છે, ગ્રસિત છે એટલે એનાથી પકડાયેલો છે અને એ દોષથી મુક્ત ન થાય ત્યાં સુધી મુમુક્ષુતાનો સદભાવ નથી. મુમુક્ષુતા એ કોઈ નામ ગ્રહણ કરવાનો, પદ ગ્રહણ કરવાનો વિષય નથી. કોઈ એક સમાજની અંદર, મુમુક્ષુ સમાજની અંદર આપણું સ્થાન થાય અથવા સ્થાન હોય માટે મુમુક્ષુ છીએ એ કોઈ વસ્તુ સ્થિતિ નથી. આપણે એમના કૃપાળુ દેવના પદનો સ્વાધ્યાય કર્યો. મૂળ માર્ગ સાંભળ્યો છે, મૂળ માર્ગ એકદમ તાત્વિક વાત એ પદની અંદર કહી છે, પણ બીજી પંક્તિમાં એક બહુ સુંદર વાત કરી છે કે નોય ન હોય પૂજાદિની કામના રહે છે. પૂજાદિની કામના એક આ મનુષ્ય ગતિમાં, ચાર ગતિમાંથી જે મનુષ્ય ગતિ છે એમાં સૌથી જે પ્રકાર અટકવાનું કારણ થાય છે મોક્ષ માર્ગમાં પ્રવેશ, મૂળ માર્ગમાં પ્રવેશવા માટે એ આ છે કે જ્યારે આ જીવ થોડું ઘણું સમજતો થાય છે ત્યારે એ સંબંધીની એક આબરૂ કીર્તિ અથવા એક છાપ પોતાની આસપાસના વર્તોમાં અવશ્ય ઉભી થાય છે કે આ ભાઈને કંઈક સમજણ પડે છે, આ ભાઈ ઊંડા ઉતરેલા છે, આ ભાઈ કંઈક વાંચી શકે છે, સમજાવી શકે છે, બોલી શકે છે, કાંઈને કાંઈ પ્રકાર હોય છે, અથવા આત્માર્થી છે, અથવા ધર્મી છે, અથવા મોક્ષ છે, એવું કોઈ છાપ. પૂર્વકર્મના એક યશ પ્રકૃતિમાં એ ઉદય છે એ સિવાય બીજું કાંઈ નથી. પણ જીવને એમાં અહમ બુદ્ધિ થાય છે એને પૂજાદિની કામના થાય છે. મારી આવી છાપ બહુ એથી વધારે બહુ સ્પષ્ટ શબ્દોમાં એને લોકસંજ્ઞા પણ કહી છે. કે લોકો મને કઈ દ્રષ્ટિએ ગણે છે, જોવે છે, સમજે છે એવો એક જે પોતાનો ભાવ, એ ભાવને લોકસંજ્ઞા કહેવામાં આવે છે. જ્યાં સુધી તે પ્રકારના પરિણામ કોઈ પણ ધર્મક્ષેત્રમાં ઉભેલા જીવને હોય છે ત્યાં સુધી મુમુક્ષુતાને યોગ્ય, એની જે યોગ્યતા છે એ યોગ્યતાની અપ્રાપ્તિ છે, યોગ્યતાની પ્રાપ્તિ નથી. ત્યાં આ એક બહુ જ માર્મિક વિષય એ કાવ્યના પ્રારંભમાં જ પોતે લેખા છે કે મૂળ માર્ગની હું વાત કરું છું ને તમારે સાંભળવી હોય તો પહેલા પૂજાદેવની કામના ન હોય તો જ તે આ વાત તમે સાંભળવા માટે યોગ્ય છો અથવા સાંભળેલી તમને અસર કરશે અથવા પરિણામ. અને એ પૂજાદેવની કામનાનું ફળ શું છે? બહુ દુઃખ સિવાય બીજું કાંઈ નથી. એટલે જેને પૂજાદેવની કામના છે એને પોતાના અંતરમાં ભવ દુઃખને પ્રિય કર્યું છે, વાલો કર્યું છે એ સાબિત કરવાની જરૂર નથી. સાબિત થઈ જ ચૂક્યું છે કે એને એની ભવ પ્રમાણ છે. અહીંયા એ વાતનું અનુસંધાન છે ચાલુ પત્રમાં કે આ જીવને સર્વ પ્રકારના દોષથી છૂટું એવી જે મુમુક્ષુતા છે ઉત્પન્ન થઈ શકે ને અને એ જ મુમુક્ષુતાની તીવ્રતા આવતા જે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે એને ખૂબ મુમુક્ષુતા કહે છે. નીચે પૂછે એનો અર્થ છે, પરિભાષા છે, પણ પહેલા મોટામાં મોટા બધું આવા છે. અને આ દોષ છે એ એક વાત તપાસી લેવાની જરૂર છે, તપાસીને સમજવાની જરૂર છે. માત્ર પત્રના શબ્દોના અર્થઘટનથી સમજવા મળે તો સમજાયું છે, એ પ્રકારની સમજણની પદ્ધતિ ઉચિત નથી. કેમ કે જ્ઞાન બે પ્રકારે પ્રવર્તે છે, એક પરલક્ષી અને એક સ્વલક્ષી. મનુષ્ય માત્ર બધા જીવોને જ્ઞાનનો પર્યાય સમયે સમયે થાય છે, ક્ષણે ક્ષણે થાય છે. અને શાસ્ત્ર વાંચનમાં, સત્પુરુષોના વચનામૃતોના વાંચનમાં મુખ્ય પ્રવૃત્તિ જ્ઞાનની છે, અને બહુમાન હોય તો ભક્તિની છે. પણ એ જે જ્ઞાનની પ્રવૃત્તિ છે એ ભક્તિને ઉત્પન્ન કરનારી એક પ્રવૃત્તિ પર્યાય છે, કે જે ભક્તિને બહુમાનને ઉત્પન્ન કરે છે. એ વગરનો ભક્તિ તો સંજ્ઞામાં જાય છે. તો એ જ્ઞાન જે મુખ્ય પ્રવૃત્તિ કરનાર જીવના પરિણામ છે એના બે પ્રકાર લીધા. એક પ્રકાર એવો છે કે જે વિષયને બુદ્ધિ ગમ્ય કરે છે, માત્ર સમજે છે માત્ર, અને ત્યાં અટકે છે. એવી રીતે અટકે છે કે આ સમજાય છે. એક કાળે નહોતું સમજાતું તે સમજવાની પરિસ્થિતિ ઊભી થાય છે. થોડા અભ્યાસ પછી, થોડા પરિચય પછી, વારંવારના વાંચનથી, શ્રવણથી પણ એ સમજવાની એક ક્ષમતા આવે છે જ્ઞાનમાં. અને જીવ સમજે છે ત્યારે પોતે નહોતો સમજતો એવી જે ભૂતકાળની પર્યાય, આ જ વિષયમાં પોતે અજાણ હતો એવી જે પોતાની અવસ્થા અને સમજણ આવી એવી પોતાની અવસ્થા વચ્ચેનો એક તફાવત અનુભવ ગોચર થાય છે કે મને સમજાય છે. પણ એટલું પર્યાપ્ત નથી, એવું સમજાય છે તે એટલું પૂરતું નથી. એ સમજણને પોતાના ચાલતા પરિણમન સાથે મેળવે, એ સમજણને તપાસે અંદરમાં કે મારે અને આ સમજણને મેળ કેટલો છે, અથવા છેટું કેટલું છે, અંતર કેટલું છે. તપાસવાની અંદર આ વાત ઉત્પન્ન થશે કે મારા એવા પરિણામ થઈ ચૂક્યા છે, તેથી મને કોઈ પ્રતિબંધ નથી, આ દિશામાં મારે આગળ વધવું જોઈએ. સત્પુરુષને શ્રી ગુરુની આજ્ઞા. જો એ પ્રકારના પરિણામ ન થયા હોય એમ તપાસતા મારું પડે કે મેં હજી ભવભ્રમણથી છૂટવાનો જે નથી નક્કી કર્યું. જે એટલે ગોલ, જે એટલે ટાર્ગેટ આપણે નક્કી કર્યું છે. એક વર્ષમાં આટલી તો આપણી ખર્ચથી, ખર્ચને અનુસરીને કમાણી થવી જ જોઈએ, માસિક આટલી આવક તો હોવી જ જોઈએ, એવરેજ એમ એક આપણો ધ્યેય નક્કી કરેલો હોય છે જીવનની અંદર. એ સંસારમાં એક પ્રકાર તો સૌને અનુભવ ગમ્યો છે, પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. અહીંયા એમ કહે છે કે એ પ્રેક્ટિકલ સાઈડનો વિષય આત્મહિતમાં કેવી રીતે હોય છે પહેલું આપણે પૂર્ણતાને લક્ષે શરૂઆત છે, મોક્ષને લક્ષે શરૂઆત છે, પરિપૂર્ણ શુદ્ધિને લક્ષે શરૂઆત છે. એ સિવાય કોઈ પણ જીવને મોક્ષતાની શરૂઆત થતી નથી, અને શરૂઆત થતી નથી એ જીવ મોક્ષ છે. સિદ્ધ કરીને અહીંથી આ પાયા ઉપર બધું ચણતર છે. આત્માના હિતનું પૂર્ણ શુદ્ધિ સુધીનું ચણતર આ પાયામાં છે. આ પાયામાં હોય તો કોઈ ચણતર થવાનો પ્રશ્ન નથી. ભલે કોઈ માને કે અમે ઘણું ચણતર કર્યું છે, પણ એ કલ્પના માત્ર છે, બંધન માત્ર છે, એ માર્ગ નથી, એ સત્પુરુષોનો માર્ગ નથી, અથવા એ શ્રી ગુરુના માર્ગે આપણે ચાલતા નથી એમ સમજવા યોગ્ય છે. એટલે પહેલી વાત આ લીધી છે એમને. આ વાત અનેક જગ્યાએથી અનેક શાસ્ત્રોમાં પણ સિદ્ધ થયેલી, પ્રરૂપિત થયેલી, નિરૂપિત થયેલી મળે છે. સત્પુરુષો જે વાત કરે છે એ અનુભવથી વાત કરે છે, અને અનુભવથી કહેલી વાતને જ શાસ્ત્ર કહેવામાં આવે છે. જેમ કે આ એક શાસ્ત્ર છે આપણે સામે, તો કૃપાળુ દેવે આ વાત કરી છે એ માત્ર મુમુક્ષુને બોધ આપી દીધો છે એવું નથી,
પણ પોતે પણ ત્યાંથી પસાર થયેલા છે અને પોતાના અનુભવમાંથી આગળ આવીને આ વાત કરે છે કે અમારો પ્રારંભ આ માર્ગમાં, અમારો પ્રારંભ આ રીતે થયેલો છે, આ પ્રકારે થયેલો છે, અને આ પ્રકારે જો પ્રારંભ ન થાય તો કોઈ પણ જીવને મુમુક્ષુતાની શરૂઆત થઈ છે. સંપ્રદાય ની રીતિવાચક શબ્દ છે, કેમ કે જૈન સિવાયના પણ ઘણા સંપ્રદાયો એટલે કે ધર્મ મતો પ્રવર્તે છે. સંપ્રદાય એટલે ધર્મ મત. એક મત ને અનુસરીને ઘણા માણસોનો સમૂહ ચાલતો હોય ત્યારે તેને ધર્મ મત ના રહે, ધર્મ મત ના સંગ્રહવાચક નામથી એને સંપ્રદાય કહેવામાં આવે છે. તો ઘણું કરીને મનુષ્યનો આત્મા એટલે સિરીજમાં એક પ્રકાર થતું, દેવોમાં એક પ્રકાર થતું, નાસ્તિમાં એક પ્રકાર થતું, ચાર ગતિમાંથી મનુષ્ય ગતિમાં સંપ્રદાય અને ધર્મ મતના ભેદ પ્રભેદ પ્રસિદ્ધપણે અનુભવ ગોચર થાય જોવામાં આવે. બીજી ત્રણ ગતિમાં અને આપણે પણ બીજી ત્રણ ગતિનો અત્યારે આ સંબંધમાં કોઈ વિચાર કરવાનો કારણ કેમ કે આપણે પણ મનુષ્ય ગતિના સમાજ અત્યારે રહેલા છીએ એટલે આપણને આ વાત સિદ્ધિ લાગુ પડે છે કે ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈ ને કોઈ ધર્મમાં હોય છે, વિકાસ શકે છે કે મનુષ્યનો જીવ કોઈ ને કોઈ ધર્મની અંદર પોતાની શ્રદ્ધા અને માન્યતાની અંદર પ્રવર્તે છે. આત્માનો જે શ્રદ્ધા નામનો ગુણ છે એ ગુણની એક અવસ્થા છે, એના બે ભેદ છે, એક સમ્યક અને એક નીચા. જેવું પોતાનું મૂળ સ્વરૂપ છે એવા શ્રદ્ધાને એવી પ્રકૃતિને સમ્યક શ્રદ્ધા કહે છે, અને એને છોડીને કોઈ પણ પ્રકારનું શ્રદ્ધાનું જે પરિણામ છે એને નીચા શ્રદ્ધા કરવામાં આવે છે. આ શ્રદ્ધાના પરિણામના મુખ્ય બે પ્રકાર છે. આત્મસ્વરૂપની શ્રદ્ધા છે એ સાચી શ્રદ્ધા વાળા જીવો છે, સમજે જેને આત્મસ્વરૂપને છોડીને કર્મના ઉદયજનિત અવસ્થામાં શ્રદ્ધા છે એને ખોટી શ્રદ્ધા છે, બીજી શ્રદ્ધા છે, બીજા શ્રદ્ધા છે કહેવા. કેમ કે હું મનુષ્ય છું એ બીજી શ્રદ્ધા છે. અત્યારે એક ક્રેજ ચાલે છે કે માનવ ધર્મને મુખ્ય કરો, આપણા કુલ ધર્મને છોડીને માનવ ધર્મને મુખ્ય કરો અને માનવી માનવીને સુખી કરે, માનવી માનવીના દુઃખમાં ભાગ લે અને એ રીતે માનવી માનવી પ્રત્યે લાગણી વર્ષે પ્રવૃત્તિ કરે. જો એક માનવ ધર્મ જ મુખ્ય કરવો એ ધર્મ જે સાચો ધર્મ છે અને બાકી બધા ધર્મો પોતાના નામ કરીને એ વિષયની અંદર અત્યારે ઘણો પ્રચાર કરવામાં આવે છે. પણ ખરેખર મનુષ્ય ગણો એ તો કર્મના ઉદયની સ્થિતિ છે, જીવનું એ મૂળ સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપે જીવ મનુષ્ય નથી. મનુષ્ય ગણો તો સાદી શાંત એની શરૂઆત થાય છે, એનો અંત થાય છે, એવી એક અવસ્થા છે કે જે થોડા કાળ સુધી જે અવસ્થા રહે છે એ કોઈ આત્માનું મૂળ સ્વરૂપ નથી. મનુષ્ય પણ કે ત્યારે જેથી એ કોઈ આત્માનું મૂળ સ્વરૂપ કે મૂળ અવસ્થા નથી. એ કર્મજનિત અવસ્થા એ જ મારું સ્વરૂપ છે એવી જે શ્રદ્ધા તેને મીઠા શ્રદ્ધા, દુઃખી શ્રદ્ધા, અસમય સર્વકાળે ગુણ પરિણામશીલ હોવાથી કોઈ જીવ શ્રદ્ધા વિનાનો નથી. મનુષ્ય તો નહીં પણ કોઈ જીવ શ્રદ્ધા વિનાનો નથી. તેથી મનુષ્ય પણ કોઈ ને કોઈ શ્રદ્ધા ધરાવતો જોવામાં આવે. જેવી જેની શ્રદ્ધા એમ નથી કેતા ભાઈ સૌ સૌને પોતપોતાની શ્રદ્ધા છે, જેવી જેની શ્રદ્ધા
પણ વિવેક કરવાની છે. હા, સમ્યક હોવી જોઈએ, સમીચીન હોવી જોઈએ, સાચી હોવી જોઈએ. નહીંતર પોતાને એ ખોટી શ્રદ્ધા, ભૂલવાળી શ્રદ્ધા દુઃખનો, અનંત દુઃખનું કારણ બનશે. એટલા માટે એ વિષયને ગંભીરતાથી સમજવો જરૂરી છે. ઘણો કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ પ્રમાણે માફ હોય છે, અને તેથી તે ધર્મ મત પ્રમાણે તે પ્રવર્તવાનું તે કરે છે. ખાસ કરીને પૂર્વ કર્મના યોગે જીવ કોઈને કોઈ મનુષ્યકુળમાં ઉત્પન્ન થાય છે, અને તે મનુષ્યકુળમાં જે ધર્મની રૂઢિ રિવાજ પરંપરા અને માન્યતા હોય છે એને અનુસરે છે. બહુભાગ જીવો, એ બહુભાગ મનુષ્ય એ વિષયમાં વધારે વિચાર નથી કરતા. એમને એમ વગર વિચારે જેને અંધશ્રદ્ધાથી જોઈએ અનુસરવાનું મનુષ્યને બને છે. માણસને કોઈ સારામાં સારો વેપાર ઉદ્યોગ ધંધો બતાવીએ તો પણ એમ કહેશે, હું પેલા સમજી લઉં ભાઈ. તમે એમ કહો કે હીરાનો વેપાર બહુ સારો છે આ બજેટની અંદર, કેમ કે એની અંદર કરોડપતિ અને અબજપતિ માણસો જોવામાં આવે છે, માટે માણસે હીરાનો વેપાર કરવો. અને કોઈ સંબંધી હોય ને એમ કે તમે હીરાનો વેપાર શરૂ કરો, તો પણ પહેલા એમ કહે છે કે મને સમજવા દો છો કે હીરાની પરત કેવી રીતે થાય છે. કોઈ સાચા મૂલ્ય ખોટો હીરો મને વેચી જશે તો મને કિંમત કરતા નહીં આવડે તો નુકસાન થાય. સમજ્યા વગર કોઈ પણ પ્રયોજનભૂત વિષય, લાભ નુકસાનનું પ્રયોજન છે એ વિષયની અંદર કોઈ કે બધું માંડવું પડે. ખોટી શ્રદ્ધાનું નુકસાન કેટલું છે શાસ્ત્રમાં એ વિષય પ્રસિદ્ધ છે કે મિથ્યા શ્રદ્ધા ખોટી શ્રદ્ધાનું ફળ જે આઠ કર્મોમાં એક ગતિ કર્મ છે, નામ કર્મનો ભેદ છે, ગતિ નામ કર્મ છે. પરંપરા એ નિબોધનું કારણ છે, એ પણ તિરીજ ગતિના પેટમાં આવે છે. તિરીજ ગતિનું પેટ બહુ મોટું છે. વધુમાં વધુ સંખ્યા આ ત્રણ રાજ સૌ બ્રહ્માંડમાં વધુમાં વધુ સંખ્યા તિરીજ ગતિમાં છે, એટલે એનું પેટ સૌથી મોટું. સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે, સંખ્યા મનુષ્ય સંખ્યાના મનુષ્ય. બાકી નારકીના જીવો એથી વધારે છે, એથી વધારે દેવગતિમાં જીવો છે, અને સૌથી વધારે તેવી અને એ ખોટી શ્રદ્ધાનું ફળ છે. શ્રદ્ધાની ભૂલનો એ ફળ છે, સાચી શ્રદ્ધાનો અભાવ રહ્યો એનું એ ફળ છે. માટે વિષયમાં અત્યારે ખોટી શ્રદ્ધા રહી જશે તો મનુષ્ય અત્યારની પરિસ્થિતિ જોતા ફરીને મનુષ્ય થવો મુશ્કેલ. દેવ થવો તો પ્રથમ, એટલું તો સદભાવ અત્યારે ચાલતા મનુષ્ય જીવનમાં જોવામાં આવતા નથી, એટલા પાપના કદાચ. અને તેથી અહીંયા સાચી શ્રદ્ધા ન કરી, સમ્યક શ્રદ્ધા જેને ન કરી, સ્વરૂપની શ્રદ્ધા જેને ગતિમાં જાય છે, અને એ તિરીંજ ગતિમાં પરિસ્થિતિ ડિટોરિયેટ થતી જાય છે, એટલે કે અધપતનમાં જીવ આવે એમાં પરિણામ થાય. જેમ કે ચકલી થતી તો ઈયળને ખાશે, ઈયળને ગોતશે, એને ખબર નથી કે આમાં હું કેટલું પાપ કરું. ત્યાં વિચાર શક્તિ નથી, મન છે તો પણ એટલી વિચાર શક્તિ નથી, હિંસક પ્રાણી થાય છે તો હિંસા કરીને માણસ વગેરે થાય છે. જેમ આપણે એમ કહીએ કે ભૂખ લાગે તો કઈ ખાધા વિના ચાલે, તરસ લાગે તો કઈ પાણી પીધા વિના ચાલે, ભલે પાણી કાય જીવોની હિંસા થાય, વનસ્પતિ કાય શાક વગેરે ખાઈએ તો વનસ્પતિ કાય જીવોની હિંસા થાય, અનાજ પણ વનસ્પતિ કાયમાંથી ઉત્પન્ન થયું, ખાધા વગેરે ના ચાલે. કેટલોક પાપ તો પૂર્વ કર્મના નિબંધન લઈને અનિવાર્યપણે ચારે રીતેમાં જીવ કરે છે, પણ મનુષ્ય ગતિમાં વિવેક વિચાર ન અવકાશ માનો છો, તેથી એ ઓછામાં ઓછો પાપ કરે એવો વિચાર કરીને પોતાના જીવનની જે પ્રારંભિક જરૂરિયાત છે એને પોષી શકે, નિભાવી શકે, ચલાવી શકે. જયારે બીજી ગતિમાં તો વિચાર શક્તિ કમ્પ્લીટ થઈ જાય છે, ઉડાઈ જાય છે, નથી. એટલે એ અધપતનના પરિણામની અંદર એક ચેનલની અંદર એવી રીતે ફસાઈ જાય છે કે જેથી લઈને એ ઉત્તરો ઉપર અધોગતિને પ્રાપ્ત થઈને બે ઇન્દ્રિય સુધીની ફરિયાદ બહુ અલ્પકાળમાં પૂરી કરી શકે. શાસ્ત્રમાં એ વિધાન છે કે જીવનો ત્રસ પર્યાયનો કાળ મેક્સિમમ વધુમાં વધુ 2000 ના કરતા વધારે, અને જીવ જો તીવ્ર મિથ્યા શ્રદ્ધાના તીવ્ર ઊંધાણી શ્રદ્ધાના પરિણામ કરે તો એથી ઝડપ છે, એટલે એ વહેલા કાળની અંદર તે અવસ્થાને પ્રાપ્ત થાય છે કે જ્યાં ત્યાં નીકળવું અનંત કાળે પણ મુશ્કેલ. ત્યાં જન્મ મરણ કરે એવા કર્મ બંધે, એવા જ ભાવ થાય, એવા જ કર્મ બંધાય, એવા જ ભાવ થાય, એવા જ કર્મ બંધન થાય, અનંત કાળે માટે આ વિષયમાં પત્ર શરૂ કરતા પત્રના પ્રારંભમાં કૃપાળુ દેવેશ્વર ધર્મનો વિષય ગમે તે ધર્મ મતમાં હો, મારે એને બહુ પંચાત કરવાની કોઈ પણ તું તારા આત્માને સમજ, એટલે તારા આત્માની સ્વાભાવિક પવિત્રતાને સમજ, અને તારા પરિણામમાં જે મળ છે, મેળ છે, અપવિત્રતા જે છે એને સમજ, અને એ મળ શુદ્ધિ કરીને પવિત્રતાને પ્રાપ્ત થાય સારું. સ્વીકાર કર, તું જૈન થાય પણ પોતે તું કોઈ પણ ધર્મ, પણ આત્માને જે રાહથી, જે ઉપાયથી, જે માર્ગથી સંસાર મળતો નાશ થાય તે માર્ગ રૂઢિવાચક શબ્દનો પ્રયોગ ન કર્યો કે તું જૈન થાય. એટલા માટે આજે પણ જોવામાં આવે છે કે આ જે વિશાળ ભાવ, વિશાળ ક્ષેત્ર અને વિશાળતાની ભાષાનો જે પ્રયોગ છે, એ પ્રયોગને લઈને અનેક ધર્મ મતો માટે કૃપાળુ દેવના વચનને અનુસરનારા જેઓ આજે બુદ્ધિમાન જોવા મળે તો એમણે એમ ન કહ્યું કે તો ફલાણા ધર્મ મતમાં સમજને તારું કામ નથી, તને નહીં સમજાય, તને નહીં આ વાતની ખબર પડે એમ. કોઈ પણ ધર્મ તારે સંસારમાં નાશ કરવો છે, તારે પવિત્ર થવાનું છે, શુદ્ધ થવાનું છે, તો એ સંબંધીની, એ પ્રકરણની, એ વિષયની કેટલીક વાતો ધ્યાન આકર્ષિત કરવા જેવી વાતો લક્ષમાં લેવા જેવી વાતો પોતે કહે છે. એ ઈચ્છા હોય, એ ભાવના હોય, એને એ વાતો ઉપર આકર્ષણ થાય છે, એ વિષય ઉપર દાવો કરવાનો એને પ્રયત્ન થાય છે, પોતે મુમુક્ષુતામાં પ્રવેશ કરે, પ્રથમમાં પ્રથમ મુમુક્ષુતામાં પ્રવેશ કરે. તો કહે છે કે કોઈ પણ ધર્મમતમાં એ અનુસરતો હોય છે, તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તમાન કરે છે, અને એમ માને છે કે અમે કંઈક ધર્મની પ્રવૃત્તિ કરીએ છીએ એ જ અમારી મુમુક્ષુતા છે, એ જ અમારું, અમારા ધર્મને અંદર, અમારા ધર્મના સ્થાનમાં અમારું મુમુક્ષુતા. તો કે અમારી ધાર્મિક પોઝિશન અમારા સંપ્રદાયમાં, અમારા ધર્મ અમારી પણ છે, જેમ તમારામાં તમારી છે, અમારામાં અમારી છે. આવી રીતે જીવ સંતોષ થઈ લે છે, પણ વિચાર કરતો નથી કે આની અંદર જીવન શુદ્ધિનો, આત્મશુદ્ધિનો કોઈ ઉપાય છે કે કેમ. હવે એ મુમુક્ષુતા પડતા નથી, એટલું જ નહીં, મુમુક્ષુને એ વિષયમાં જરા પણ દોરવતા નથી કે કોઈ મોક્ષ પણ પ્રદાન કરવું પડે એ ચાહતા નથી. બહુ વિવેકપૂર્ણ એ વિષયને મોક્ષોને એ વિષયની અંદર હેન્ડલ કર્યા છે માર્ગદર્શન અથવા પડતા બચાવેલા છે એમ કહી શકાય કે મોક્ષોની ભૂમિકા મત મતાંતરમાં પડવાનું લાગે મત મતાંતરના વિષયને મુખ્ય કરવું મુખ્યતા આપવું એ મોક્ષોની ભૂમિકામાં જોખમ છે રિસ્ક છે જે લેવા જેવું નથી એમ સમજીને એમને મોક્ષોને એ દિશાની અંદર રોકી દીધા છે. મત મતાંતરની કરતા તમારા આત્માને અશુદ્ધ થવું અને શુદ્ધ થવું એ બે નો પ્રકાર શું છે એને સમજવાની કોશિશ કરો પછી આગળની બધી વાત પણ પહેલેથી તમે જો એ વાતને સમજ્યા પહેલા મત મતાંતર માંગો છો કે કયો મત સાચો અને કયો મત ખોટો તો એ બહુ મોટું જોખમ છે તમે એ મતમતાંતરને કદાચ બુદ્ધિગ્રાહ્ય રીતે સમજી શકશો તો પણ આત્મવિકાસની અંદર એક પ્રતિબંધ હશે. એનું કારણ એ છે કે અહીંયા પ્રથાની પ્રધાનતાથી મતમતાંતરની અંદર પરવાનું થાય અને જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક થઈ નથી ત્યાં સુધી મિથ્યા શ્રદ્ધાને પણ એનું બળ પડે છે અને એ બળ પણ કામ કરે છે મિથ્યા શ્રદ્ધાને ટકાવી રાખવા માટે. એ બળ તોડવા માટે કોઈ જે પુરુષાર્થ જોઈએ એ પુરુષાર્થની ભૂમિકામાં પ્રવેશ કર્યા પહેલા કોઈ મતમતાંતરની ભૂમિકામાં પોતાના બળને વાપરે છે ખર્ચે છે તો એ જીવ પોતાના સમ્યક શ્રદ્ધાની બાજુ આવવાના પુરુષાર્થથી દૂર જાય છે ઊંધી દિશામાં ચાલ્યો જાય છે. એવું એક બહુ જ સૂક્ષ્મ જ્ઞાનનો એક વિવેક એમને સાધ્ય છે અને એ વિવેક અનુસાર એ પોતે પણ ભાષા પ્રયોગ કરે છે અને મોક્ષોને પણ તે અનુસાર માર્ગદર્શન અનેક સ્થળે આપે છે. આ એક બહુ ગહન વિષય તેઓ શ્રીના સમ્યક જ્ઞાનમાં ઉપલબ્ધ હતો એનું દર્શન એમની ગહનતાનું એમના જ્ઞાનની ગહનતાનું દર્શન એમના અનેક વચના રીતે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. આપણી પાસે મર્યાદિત કાળ છે પણ આ ગ્રંથનું જે સ્વાધ્યાય કરતા હશે એને એ દ્રષ્ટિકોણથી જ્યારે જ્યારે જોવું હશે ત્યારે ઘણી વાતો મળશે એ વાત નિશ્ચિત છે. મેં તો એકની જગ્યાએ જોયું છે કે ગજબનો કોઈ દ્રષ્ટિકોણ એમની પાસે છે આ વિષયના કે જેનું મૂલ્ય કરવું બહુ મુશ્કેલ છે જેને ભાષામાં વ્યક્ત કરવું બહુ મુશ્કેલ છે એ તો જબરજસ્ત વિવેક આ વિષયની અંદર સાધ્ય કરે એટલે ધર્મમતોના વિષયમાં કાંઈ ચર્ચા લંબાવ્યા વિના મૂળ વિષય ઉપર પોતે આવે છે. ભલે ગમે તે ધર્મ મતમાં માનતો એ વાતને હમણાં ગૌણ કરીને મુમુક્ષુતા એટલે સંસારથી છૂટવા માટેનો જે પ્રકાર છે પરિણામ એ ભાવ કેવા પ્રકારનો હોય એની સંક્ષિપ્તમાં વ્યાખ્યા કરે છે કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંઝાય એક મોક્ષને વિશે યત્ન કરવો જોઈએ. ન સમ્યક દર્શનની પર્યાય લીધી ન મુનિ દર્શનની અહીંયા પર્યાય લીધી સાધકની કોઈ પર્યાય નથી લીધી પૂર્ણ શુદ્ધિની વાત કરી. આપણે બોરીવલીમાં તિમૂર્તિમાં પત્ર લીધો તો એમાં પહેલા જ મોક્ષ મુક્તિ શરૂઆત કરી છે. ત્યાં પણ ચર્ચા
મોક્ષ કે કેમ શરૂઆત કરે છે? મોક્ષ તો છેલ્લી અવસ્થા છે અને મુમુક્ષુતા પહેલી અવસ્થા છે. પહેલા ને છેલ્લા ને અનુસંધાન કેમ હોય? વચ્ચેની અવસ્થા નહીં ચર્ચા કરવાને બદલે પહેલા ને છેલ્લા નું અનુસંધાન કેમ? કે હંમેશા જયારે માર્ગ નો પ્રારંભ કરવો હોય ત્યારે પોતાને છેલ્લે શું જોઈએ છે પહેલા વિચારવું પડે છે કે મારે છેલ્લે શું જોઈએ છે. ત્યાં દ્રષ્ટાંત લીધો હતો કે કેટલા માળનું બિલ્ડિંગ કરવું છે એ પાયો ખોદતી વખતે અને પાયો પૂરતી વખતે જ જરૂર પડે છે એ વાતનો નિશ્ચય કરવાનો. જ્યાં સુધી છેલ્લા માળનો નિશ્ચય ન થયો હોય ત્યાં સુધી પાયાનો પ્રકાર કેવો હોવો જોઈએ એનો નિશ્ચય ખરેખર થઈ શકતો જ નથી, હોઈ શકતો જ નથી. અને એમનેમ ગમે તેવા પાયામાં ગમે તેટલું મકાન કરવા જનાર બધું જ ગુમાવે છે, મોટું નુકસાન કરે છે. પરિપૂર્ણ શુદ્ધિ ને મોક્ષ કહે છે. મોક્ષ એ કોઈ વૈકુંઠવાસ નથી, મોક્ષ એ કોઈ 5 અનુત્તર વિમાન કે 16 સ્વર્ગ નું કોઈ સ્થાન નથી. અરે મોક્ષ એ કોઈ સિદ્ધ શિલા છે એ પણ અહીંયા કહેતા નથી. તે 14 બ્રહ્માંડ ઉપર જે સિદ્ધ શિલા છે તે ક્ષેત્ર અપેક્ષા એ દ્રવ્ય મોક્ષ નું ક્ષેત્રફળ નું સ્થાન છે. તો પણ એ વાત કરતા મોક્ષ કહેવાની જે શુદ્ધતા પોતાની સંપૂર્ણ શુદ્ધિ પરિપૂર્ણ શુદ્ધિ એને જ અહીંયા મોક્ષ કહીએ છીએ. અને એ દિશાનો પ્રયત્ન, એ અંગેનો પ્રયત્ન તને કોઈ વર્તે છે અહીંયા પુરુષાર્થની ભાષા. એટલા માટે કે પ્લાનિંગ જેટલું હોય છે તે અનુસાર પ્રયત્ન હોય. જો મોક્ષનો પ્લાનિંગ છે તો એના અનુપાતમાં એના પ્રમાણમાં તારો પુરુષાર્થ જાગૃત થશે. બીજું કોઈ તારું પ્લાનિંગ હશે તો એના પ્રમાણમાં. શાકભાજીની દુકાન કરવી હોય તો 500 રૂપિયાની મૂડી બસ છે. પણ કોઈ મોટો મિલ નાખવું હોય કાપડની તો એની અંદર કરોડોનું ઇન્વોલ્વમેન્ટ હોય તો એના પ્રમાણમાં એનું પ્લાનિંગ કરવું પડે. ઓલામાં તો ફૂટપાયરી ઉપર બેસી જાય 500 રૂપિયાની મૂડી લઈને કોઈ વેપાર કરે. તો એ પ્રયત્નનો જે ઉપાડ છે અને એ ઉપાડમાં જે પ્રમાણ છે, જે ફોર્સ છે, એ ફોર્સનું અહીંયા પ્રમાણ શું હોય શકે એ થોડો વિશેષ વિચારવા લાયક વિષય છે. આજે પૂરો થાય આ વિષય આપણે પ્રાર્થના થોડો આગળ લઈશું. આપણી પાસે પૈસા છે, કુટુંબ છે, પરિવાર છે, આમ તામ થામ લોકો કહે છે, પણ છતાં જીવને શાંતિ નથી રહેતી, અશાંતિ રહ્યા કરે છે, બેચેની રહ્યા કરે છે. એનું કારણ કે આ અભિપ્રાયની અંદર આ બધા ભૂલથી પોતે પકડાઈ ગયેલો છે. અને એ બધા ભૂલનો જે પરિણામ દુઃખ છે, એ દુઃખનો અનુભવ તે જ અશાંતિને તે જ બેચેને છે. આ પરિસ્થિતિ જોવું છે. એટલે જો આત્મજ્ઞાન કરે તો આત્મજ્ઞાનમાં શું થાય છે? ત્યાં વિષયાંતર થતો હતો એ વિશે પછી મેં એમાં બોલ લીધો. ચાલુ સ્વાધ્યાયની અંદર વિષયાંતર થાય એટલા માટે કે આત્મજ્ઞાનની અંદર શું છે કે આત્મા શાશ્વત છે, એટલે મળતો નથી, એટલે એને મરણ આવે. પોતે શાશ્વત હોવા છતાં સર્વ સંયોગોથી ભિન્ન જુદો એકલો અનાદિ અનંત જીવંત રહેવા માટે શરીર થી ભિન્ન પણ આત્મજ્ઞાન ની અંદર આનંદ અને
વેદના જયારે ઉત્પન્ન થાય છે ત્યારે પણ એવા શાંતિના અનુભવમાં જીવ પુરુષાર્થ કરીને પોતાની શાંતિનો અનુભવ કરે છે અને વેદનાના દુઃખનો અનુભવ નથી કરતો. આ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. ગમે તેવી શરીરને આકરામાં આકરી વેદના થાય ત્યારે પણ જીવ દુઃખી થવાને બદલે વેદનાની જે શરીરની પર્યાય તેનાથી ભિન્ન જ્ઞાન શાંતિને આનંદની પોતાના આત્માને પર્યાયના અનુભવમાં જીવ રહી શકે છે. અને એ વખતે વધુમાં વધુ નિદ્રા કરે છે, પરમની વધુમાં વધુ શુદ્ધિ કરે છે, આત્માના આત્મામાં પરિણામમાં શુદ્ધિ વધે છે, આત્મશુદ્ધિ વધે છે. આવી એક બહુ મોટી ઉપલબ્ધિ
મારી દુર્ગતિ નથી એની ખબર પડી જાય છે.
આપણે હમણાં કીધું સ્થિતિ સુધાર રાખવાથી માણસ ભયભીત થાય તેમને
અને તે પણ કોઈ પણ બાહ્ય પદાર્થો ની જરૂરિયાત વિના, બાહ્ય પદાર્થો ની અપેક્ષા વિના, બાહ્ય સંયોગો ની અપેક્ષા વિના પણ સુખી થવું હોય, સુખી પણ જીવવું હોય, શાંતિ પણ જીવવું હોય તો આ માર્ગ આખા જગત માં નથી, આખા લોક માં નથી, એવો લોકો માર્ગ છે જેનું મૂલ્ય થઈ શકે એવો આ માર્ગ છે. જ્યારે સ્વાનુભવ થાય છે ત્યારે જે ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે એવો જ્ઞાનનો ઉપયોગ નથી કરતો. જેમ કે આપણે કાનથી સાંભળીએ છીએ, ત્યારે આંખથી જોઈએ છીએ, બે જોઈએ ત્યારે પોતે પણ કામ કરે છે, ત્રીજો મનથી વિચાર કરીએ છીએ, એ પ્રકારનો બહિર્મુખ ઉપયોગ છૂટીને અતિન્દ્રિય અંતર્મુખ ઉપયોગ જ્ઞાનનું પરિણામ થાય છે. અને આત્માનું જે દેહ પ્રમાણ અસંખ્ય પ્રદેશિક ક્ષેત્ર છે પોતાના પોતાના દેહ પ્રમાણે, એમાં એક જુદી જાતનો એ અનુભવ થાય છે જ્ઞાનનો, કે જ્યારે આપણે મનથી વિચાર કરીએ છીએ ત્યારે આપણે મન કેટલાક ક્ષેત્રમાં વિચાર ચાલતો અનુભવ કરીએ છીએ, સ્વાદ લઈએ છીએ ત્યારે માત્ર જીભ ઉપર ખાટો ખારું ગળ્યું લાગે છે એમ લાગે છે, પણ ખરેખર દરેક ગુણ આત્માના પૂરા ક્ષેત્રમાં વ્યાપેલો છે, તેથી તેની દરેક ગુણની અવસ્થા પણ પૂરા ક્ષેત્રમાં થાય. તો આંખથી જોવે તો એને ખાલી આંખની જગ્યાએ જોવાનો અનુભવ થાય છે એમ નથી, આખા ક્ષેત્રમાં જ્ઞાન વ્યાપેલું છે, કેટલો દેહ છે કેટલું પૂરી પૂરું, પણ એવો અનુભવ નથી થતો, એવું સમજાતું નથી, એ અતિન્દ્રિય જ્ઞાન કાળે સમજાય છે. એટલે આત્માના બધા જ ક્ષેત્રમાં, પૂરા ક્ષેત્રમાં, જેમ ટ્યુબલાઇટમાં બધો જ પ્રકાશ છે, બલ્બની જેમ ફિલામેન્ટમાં પ્રકાશ નથી, એવી રીતે
પ્રદેશ પ્રદેશે નિર્મળ જ્ઞાનના દીવા જેને પ્રગટ્યા હોય તેવો અખંડ આત્મા પોતાથી અભેદ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય શાંતિ સહિતમાં અનુભવ થાય છે એને સ્વામી
માણસનું મરણ કે જીવનમાંથી મુક્ત થવું
બે ભાગ છે લગ્ન એમાં જેને આત્મજ્ઞાન થયેલું છે એનું લગ્ન છે એની શક્તિ ને એની મુખ્યતા ને એનો અનુભવ મુખ્ય છે ઉપયોગ ગૌણ છે જે વેદનામાં જાય એ ઉપયોગ ગૌણ છે એટલા માટે કોઈ જીવને નારકીની અંદર જ્યારે આત્મજ્ઞાન થાય છે સહાનુભૂતિ ઉત્પન્ન થાય છે ત્યારે પણ એ નારકીની અશાતાને બદલે આત્માની શાંતિને મુખ્યપણે વેચે છે એટલે દુઃખી નથી પણ ત્યાં સુખી છે એમ કહેવામાં આવે છે એનું કારણ એ છે કે જેની મુખ્યતા એનો મુખ્ય અનુભવ જેની મુખ્યતા એનો મુખ્ય અનુભવ એટલે લબ્ધ ઉપયોગથી વિચારવાના બદલે મુખ્ય અનુભવ શેનો છે એનો વિચાર કારણ કે લબ્ધને હજી આપણે લોકો નથી સમજતા કેમ કે એ વિષય આપણા બુદ્ધિગ્રાહ્ય એટલો નથી થતો એ વિષયની અંદર આપણે વધારે પ્રેક્ટિસ નથી કરી એટલે લબ્ધ એટલે જાણે કાંઈ નહીં અને ઉપયોગ જ મુખ્ય દેખાય છે તો ઉપયોગમાં તો વેદના આવે છે પછી એમ કે જેને અનુભૂતિ પ્રગટ થઈ હોય એને વેદના હોય ત્યારે શું એ પણ દુઃખી થાય કે નહીં એને વેદના ગૌણ છે વેદનાનો ઉપયોગ ગૌણ છે અને લબ્ધની શાંતિ મુખ્ય છે અને બંને પ્રગટ અવસ્થા છે એક જ અવસ્થાના પ્રગટ